દાદાવાણી એપ્રિલ 2020 વ્યક્તિઓ સાથે પૈસાના વ્યવહારનો ઉકેલ સંપાદકીય દરેક વ્યક્તિને રોજિંદા જીવનમાં પૈસાનો વ્યવહાર આવતો જ હોય છે, પણ આ પૈસાનો વ્યવહાર કરતી વખતે પોતાની શું સમજણ હોવી જોઈએ? કોઈ આપણા લીધેલા પૈસા આપણને પાછા ન આપે તો શું કરવું? અથવા તો આપણે કોઈના પૈસા લીધા હોય ત્યાં શું જાગૃતિ રાખવી? પૈસા બાબતે કોઈની જોડે અથડામણ થઈ જાય ત્યાં શું કરવું? પૈસાના દરેક વ્યવહારમાં ફાઇલોનો સમભાવે નિકાલ કઈ રીતે કરવો વગેરે બાબતોની પરમ પૂજ્ય દાદા ભગવાને ઉદ્બોધેલી વ્યવહારિક તેમજ આધ્યાત્મિક સમજણનું અહીં સંકલન કરવામાં આવ્યું છે. દાદાશ્રી પોતે પણ બિઝનેસમેન હતા એટલે પૈસાની લેવડ દેવડ એમને પણ હતી. દાદાશ્રીનો દયાળુ લાગણીવાળો સ્વભાવ, તે કોઈની ઉપર દાવો તો માંડે જ નહીં, પણ જ્યાં ઉઘરાણી કરવા ગયા હોય ત્યાં ઉલટા આપીને આવે, એ પોતે તો છૂટવાના કામી હતા. માટે ઉઘરાણી કરી નહીં અને પૈસા જતા કર્યા. વળી એક ભાઈને 500 રૂપિયા ધીરેલા, પણ સામો માણસ જ્યારે ઉલટો પૈસા આપવાના બદલે માંગવા માંડ્યો ત્યારે તેને પણ 500 રૂપિયા આપીને નિકાલ કર્યો. આવું ક્યાંય જોવા મળે? દાદાશ્રી કહે છે, આપણે ધીરેલા પૈસા કોઈ પાછા ન આપતું હોય તો આપણે વ્યવસ્થિત માનીને બેસી ન રહેવાય. પૈસા પાછા લેવા માટે વ્યવસ્થિત કરાવે તેટલા સહજ પ્રયત્નો તો કરવા જ જોઈએ. પછી પૈસા પાછા ના આવે તો સમજવું કે વ્યવસ્થિત આપણે બન્યું તે ન્યાય અને ભોગવે તેની ભૂલ સ્વીકારી લેવું, પછી એની પાછળ જ પડી જવું કે કોર્ટમાં દાવો માંડવો એવું બધું ના કરવું જોઈએ, કારણ કે એ સામો માણસ આપણી જોડે વેર બાંધી શકે. હવે આપણે કોઈની પાસે પૈસા ઉધાર લીધા હોય ત્યારે આપણે પૈસા વહેલામાં વહેલી તકે પાછા આપી દેવાના ભાવ રાખવા જોઈએ, અને જો પૈસા પાછા ન આપી શકાય એમ હોય તો પણ ભાવ તો ન જ બગડવા જોઈએ. ઓછા વત્તા પૈસા આપીને પણ સામાનું સમાધાન થાય એ રીતે ફાઇલનો નિકાલ કરવો જોઈએ, નહીં તો સામો જો વેર બાંધે તો આપણને મોક્ષે ના જવા દે, કારણ કે કુદરતમાં પૈસાનું દેવું નથી હોતું, રાગદ્વેષનું દેવું હોય છે. માટે આપણે ભાવ ચોખ્ખા રાખી ફાઇલનો સમભાવે નિકાલ કરી નાખવો. સમભાવે નિકાલ કરવાથી જ મોક્ષ થાય. રોજિંદા જીવનમાં પૈસાના વ્યવહાર સંબંધી ઊભી થતી ફાઇલોનો કઈ રીતે સમભાવે નિકાલ કરવો જેથી વેર ન બંધાય અને મોક્ષ માર્ગે આગળ વધાય, એ અર્થે નીકળેલી દાદાશ્રીની વાણીનું યથાર્થ અધ્યયન થાય તેમજ અધ્યાત્મમાં પ્રગતિ સાધવા આપણને પૈસાની ફાઇલનો સમભાવે નિકાલ કરવામાં એ વાણી ઉપયોગી નીવડે એ જ અભ્યર્થના. જય સચ્ચિદાનંદ.
દાદાવાણી એપ્રિલ 2020 વ્યક્તિઓ સાથે પૈસાના વ્યવહારનો ઉકેલ.
પૈસા પાછા લેતી વખતનો વિવેક.
કોઈ માણસે આપણને રૂપિયા આપવાના હોય, આપણે એને આપ્યા હોય, એની પાસેથી પાછા લેવાના હોય અને એ ના આપે, તો એ વખતે આપણે પાછા લેવા માટે પ્રયત્ન કરવો કે પછી દેવું ચૂકતે થયું એમ સમજીને સંતોષ માનીને બેસી રહેવું?
એમ નહીં, માણસ સારા હોય તો પ્રયત્ન કરવો ને નબળો માણસ હોય તો પ્રયત્ન છોડી દેવો.
દાદા, પ્રયત્ન કરવો અથવા તો એમ કે ભાઈ આપણે આપવાના હશે તો ઘેર બેઠા આપી જશે, અને જો ના આવે તો સમજી લેવાનું કે આપણું દેવું ચૂકતે થયું એમ માની લેવાનું?
ના ના, એટલું બધું ના માનવું. આપણે સ્વાભાવિક રીતે પ્રયત્ન કરવો જોઈએ. આપણે એને કહેવું જોઈએ કે અમને જરા પૈસાની ભીડ છે, જો આપની પાસે છૂટ થઈ હોય તો અમને મોકલી આપજો. એવી રીતે વિનયથી વિવેકથી કહેવું જોઈએ, અને ના આવે તો પછી આપણે જાણવું કે આપણો કોઈ હિસાબ હશે તો ચૂકતે થઈ ગયો. પણ આપણે પ્રયત્ન જ ના કરીએ તો એ આપણને મૂર્ખ માને અને એ ઊંધે રસ્તે ચડે.
એટલે એના માટે સામાન્ય પ્રયત્ન કરી જવાનો.
સામાન્ય એટલે એને કહેવાનું કે ભાઈ, અમારે પૈસાની જરા ભીડ છે, આપની પાસે હોય તો જરા જલ્દી મોકલી આપો તો સારું. લેનારાનો જેટલો વિવેક હોય ને એવો વિવેક આપણે રાખવો જોઈએ. આપણી પાસે પૈસા લેવા હોય ને એ જેટલો વિવેક રાખે એટલો જ વિવેક આપણે એની પાસેથી પૈસા પાછા લેતી વખતે રાખવો.
કરવા સહજ પ્રયત્ન.
આ વ્યવસ્થિતની બહાર કશું થાય એવું નથી, છતાં આપણે વ્યવસ્થિતનો અર્થ એવો ના કરવો જોઈએ કે આપણે સૂઈ રહો બધું થઈ જશે. જો વ્યવસ્થિત કહેવું હોય તો આપણો પ્રયત્ન હોવો જોઈએ, છતાં પ્રયત્નો તે તો વ્યવસ્થિત કરાવે એટલા જ કરવાના હોય. પણ આપણી ઈચ્છા શું હોવી જોઈએ? પ્રયત્ન કરવાની. પછી વ્યવસ્થિત જેટલા કરાવે એટલા પ્રયત્ન. પ્રયત્નમાં પછી 10 વાગ્યાથી ઉઘરાણી માટે હેંડવા માંડ્યા, પેલો ભાઈ ભેગો ના થયો તો પછી 12 વાગે ગયા, તોય ભેગો ના થયો તો પછી ઘેર આવીને ફરી પાછા 1:30 વાગે જઈએ, એવું નહીં કરવાનું. પ્રયત્ન એટલે એક ફેરો જઈ આવવાનું, ફરી પાછો વિચાર નહીં કરવાનો. આ તો પ્રયત્ન કરે તો કેટલા ધક્કા ખા ખા કર્યા કરે. પ્રયત્ન તો સહજ પ્રયત્ન હોવા જોઈએ. સહજ પ્રયત્ન કોનું નામ કહેવાય? કે આપણે જેને ખોળતા હોય તે સામો મળે. આમ એને ઘેર જઈએ તો જડે નહીં, પણ આપણે પાછા હેંડતી વખતે ભેગો થઈ જાય. અમને બધું સહજ પ્રયત્ને થાય, સહેજા સહેજ હિસાબ બધો ગોઠવાયેલો, કારણ કે અમારે ડખો નહીં ને કોઈ જાતનો.
પરિણામ ના બદલાવા જોઈએ.
ખરી રીતે તો એવું છે કે તમારું વિચારેલું નકામું જાય નહીં, તમારું બોલેલું નકામું જાય નહીં, તમારું વર્તન નકામું જાય નહીં. અત્યારે તો લોકોનું બધું કેવું જાય છે? કશું ઉગતું નથી, વાણી ઉગતી નથી, વિચારોય ઉગતા નથી ને વર્તનેય ઉગતું નથી. 3-3 વખત ધક્કા ખાય તોય ઉઘરાણીવાળો મળે નહીં. તે વખતે મળે તો પેલો દાંતિયા કરે. આમ તો કેવું છે કે ઘેર બેઠા નાણું આપવા આવે એવો આ માર્ગ છે. 5-7 વખત ઉઘરાણી કરી હોય ને, છેવટે એ કહે કે મહિના પછી આવજો. તે ઘડીએ તમારા પરિણામ ના બદલાય તો ઘેર બેઠા નાણું આવે. તમારા પરિણામ બદલાઈ જાય છે ને? આ તો અક્કલ વગરનો છે, નાલાયક માણસ છે, આ ધક્કો માથે પડ્યો. એવા પરિણામ બદલાયેલા હોય તો ફરીવાર તમે જાઓ તો પેલો ગાળો દે. તમારા પરિણામ બદલાઈ જાય છે તેથી સામો બગડતો ના હોય તોય બગડે.
દાદા, એનો અર્થ તો એવો થયો કે આપણે જ સામાને બગાડીએ છીએ.
આપણું બધું આપણે જ બગાડ્યું છે. આપણને જેટલી અડચણો છે એ બધી આપણે જ બગાડી છે. એનો સુધારવાનો રસ્તો શો? સામો ગમે તેટલું દુઃખ દેતો હોય પણ તેને માટે જરા પણ અવળો વિચાર ના આવે એને સુધારવાનો રસ્તો. આમાં આપણું સુધરે ને એનું સુધરે. જગતના લોકોને અવળા વિચાર આવ્યા વગર રહે નહીં, એટલે આપણે તો સમભાવે નિકાલ કરવાનું કહ્યું એટલે એ કરે. સમભાવે નિકાલ એટલે શું? કે એને માટે કંઈ વિચાર જ કરવાનો નહીં.
દરિયામાં નાખ્યા હોય એ રીતે આપવા.
એવું છે ને કે આપણે કોકના રૂપિયા લીધા હોય, દીધા હોય, લેવા દેવાનું તો જગતમાં કરવું જ પડે ને. એટલે અમુક માણસને કંઈક રૂપિયા આપ્યા હોય તો તે પાછા ના આવે તો એના માટે મનમાં કકળાટ થયા કરે કે એ ક્યારે આપશે, ક્યારે આપશે, તો આનો ક્યારે પાર આવે. અમારે એવું બનેલું ને, પૈસા પાછા ના આવે એની ફિકર તો અમે પહેલેથી નહોતા કરતા, પણ સાધારણ ટકોર મારીએ એને કહી જોઈએ ખરા. કોઈને રૂપિયા આપ્યા હોય 2% વ્યાજે કે 1.5% વ્યાજે કે પછી 3% વ્યાજે, પણ ફરી કોઈ દાડો દેખાવાના નથી એવી રીતે આપવા. એટલે જ્યારે પછી પાછા આવે ત્યારે નફો જાણવો. એક તો રૂપિયા આપવા જ નહીં, ને અપાઈ ગયા પછી એની ચિંતા ઉપાધિ કરવાની ના હોય, કારણ કે તમારા હાથમાં સત્તા જ નથી. આ મનુષ્યોના હાથમાં એક ઘડીવાર જીવવાની એ સત્તા જ નથી. કઈ સેકન્ડે મરી જશે એનું ઠેકાણું નથી ને રૂપિયાની ચિંતા કર્યા કરે છે. અલ્યા, રૂપિયાની ચિંતા થતી હશે? આપણને એક દાડો વિચાર આવે કે આ પૈસા નહીં આપે તો શું થશે, તે આપણું મન પછી નબળું પડતું જાય, એટલે આપણે આપ્યા પછી નક્કી કરવું કે દરિયાની અંદર કાળી ચીંથરી બાંધીને મૂકીએ છીએ પછી આશા રખાય? તો આપતા પહેલા જ આશા રાખ્યા વગર જ આપો, નહીં તો આપવા નહીં.
વ્યાજ વટાવનો ધંધો હોય તો
બીજું, માણસે વ્યાજ નહીં લેવું જોઈએ. વ્યાજ ખાનારો માણસ ક્રુઅલ થતો જાય, દુષ્ટ થતો જાય. સ્ત્રીને બેનને રૂપિયા વ્યાજે આપ્યા હોય તોય ક્રુઅલ્ટી કરે, દુષ્ટતા કરે, પણ અત્યારે એવું નથી. માટે બેંકો લે તે પ્રમાણે લેવું, કોઈને ધીરવા નહીં. ખાસ કરીને એનાથી ના આપી શકાય ત્યારે દુઃખે થાય, એટલું ભયંકર દુઃખ થાય. કોઈ માણસને અંગત ના ધીરવું જોઈએ, નહીં તો માણસનું મન પછી ખાટકી થઈ જાય. એટલે અમે તો અમારા ભાગીદારને પહેલેથી કહેલું કે આપણે વ્યાજ આપીને લાવવું અને આપણે વ્યાજ ના લેવું.
દાદા, આપણે કોઈને ધંધા માટે $1,000-2,000 આપ્યા, પછી એ લોકોને એટલું કહ્યું કે હું વ્યાજ લઈશ, બેંકમાં જેટલું થાય છે તેટલું લેવાનું, તો ચાલે?
વ્યાજ લેવામાં વાંધો નહીં. આ તો વ્યાજ લેવાનો વ્યાપાર કર્યો હોય, ધંધો જ વ્યાજ વટાવનો. તમારે શું કરવું જોઈએ? જેને ધીર્યા એને કહેવું જોઈએ કે બેંકમાં જે વ્યાજ છે તે તારે મને આપવું પડશે. તેમ છતાં એક માણસની પાસે વ્યાજય નથી, મૂડીએ નથી, તો એની પાસે મૌન રહેવું, એને દુઃખ થાય એવું નહીં વર્તવું, એટલે આપણા પૈસા ગયા એમ માનીને ચલાવી લેવું.
દાદા, પછી પાછું આપતવાણીમાં કહ્યું છે કે આપતી વખતે એમ કહેવાનું કે ક્યારે આ પાછા આપવાના છો, વર્ષે 1.5 વર્ષે આપી જજે, પણ અંદરખાને એમ માનવાનું કે ગયા ખાતે જ છે.
ગયા એવું માનીને જ તમે ચાલો. દરિયામાં પડી ગયું હોય ત્યારે શું ખોળીએ છીએ કોઈની પાસે? ના ખોળીએ ને. હવે આ હીરાની મીટી પહેરીને ફરતા હોય ને કોઈ ગુંડો આવીને કહે કે એ આપી દો, તો બધું આપી દેવું પડે કે ના આપી દેવું પડે? ત્યાં ક્લેમ છે કોઈ જાતનો? દાવો છે કોઈ જાતનો? નાણાંનો સ્વભાવ કેવો? જતો રહેવાનો, ટાઈમે જતું રહે. માટે મનમાં આ ભાવ તોડી નાખો ને નક્કી કરો કે બળ્યો આ વ્યાજનો ધંધો જ નથી કરવો.
આમ ચૂકવા હિસાબ.
દાદા, એક માણસને આપણે 500 રૂપિયા આપ્યા ને પેલો રૂપિયા પાછા ન આપી શક્યો, અને બીજું આપણે 500 રૂપિયાનું દાન કર્યું, તો એ બેમાં શું તફાવત?
આ દાન કર્યું એ જુદી વસ્તુ છે. એમાં દાન લે છે એ દેવાદાર બનતો નથી. તમારા દાનનો બદલો તમને બીજી રીતે મળે છે. દાન લેનાર માણસે બદલો નથી આપતો. જ્યારે પેલામાં તો તમે જેની પાસે રૂપિયા માગો છો તેની મારફતે જ તમને અપાવવું પડે છે, પછી છેવટે દહેજ રૂપે પણ એ રૂપિયા આપશે. આપણામાં નથી કહેતા કે છોકરો છે ગરીબ કુટુંબનો, પણ કુટુંબ ખાનદાન છે એટલે 50,000 એને દહેજ આપો. આ શેનું દહેજ આપે છે? આ તો જે માંગતું છે એ જ આપે છે, એટલે આવો હિસાબ છે બધો. એક તો છોડી આપે છે ને રૂપિયા પણ આપે છે, એટલે આમ બધો હિસાબ ચૂકવાઈ જાય છે.
કુદરતનો કાયદો.
તમારી પાસેથી કોઈ રૂપિયા લઈ ગયું, પછી 3 કે 4 વર્ષ થઈ જાય તો આપણી રકમ વખતે કોર્ટના કાયદાની બહાર જતી રહે. પણ નેચરનો કાયદો, કુદરતનો કાયદો આ લોકો તોડી શકે નહીં ને. નેચરના કાયદામાં રકમ વ્યાજ સાથે પાછી આવે છે. અહીંના કાયદામાં કશું ના મળે. આ તો સામાજિક કાયદો છે, પણ પેલા નેચરના કાયદામાં તો વ્યાજ સાથે મળે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ આપણા રૂપિયા 300 ના આપતું હોય તો આપણે એની પાસે લેવા જોઈએ. પાછા લેવા માટે કારણ શું છે? કે આ ભાઈ રકમ જ નથી આપતો, તો કુદરતનું વ્યાજ તો કેટલું બધું હોય, 100-200 વર્ષમાં તો કેટલી રકમ થઈ જાય. એટલે આપણે એની પાસે ઉઘરાણી કરીને પાછા લેવા જોઈએ. એટલે બિચારો એટલો બધો જોખમમાં તો ના ઉતરે, પણ પેલો આપે જ નહીં ને જોખમમાં ઉતરે તેના આપણે પછી જોખમદાર નથી.
દાદા, કુદરતના વ્યાજનો દર શું છે?
નેચરલ ઇન્ટરેસ્ટ ઇઝ 1% પર યર. કુદરતનો વ્યાજનો દર 12 મહિને 1% છે, એટલે 100 રૂપિયે 1 રૂપિયો. વખતે તે 300 રૂપિયા ના આપે તો કશો વાંધો નહીં. આપણે એને કહીએ કે હું ને તું બે દોસ્ત, આપણે પત્તા સાથે રમીએ, કારણ કે છેવટે આપણી રકમ કશી જવાની તો નથી ને.
જગત છે ન્યાય સ્વરૂપ.
કેટલાક લોકો કહે છે કે અમે કોકને પૈસા ધીર્યા છે તે બધા ગલાઈ જશે. ના, આ જગત બિલકુલ એવું નથી. કેટલાક કહેશે પૈસા આપે તો ગલાય જ નહીં, એવું જગત નથી. જગત પોતે પોતાના હિસાબથી જ છે. તમારું ચોખ્ખું હોય તો કોઈ તમારું નામ ના દે એવું જગત છે. આપણું ઘડિયાળ હોય 3000નું અને મુંબઈના ફોર્ટ એરિયામાં પડી ગયું હોય, ફોર્ટ એરિયા એટલે તો મહાસાગર કહેવાય, તે મહાસાગરમાં પડેલું કંઈ ફરી જડે નહીં, આપણે આશાય રાખીએ નહીં. પણ 3 દાડા પછી છાપામાં જાહેર ખબર આવે કે જેનું ઘડિયાળ હોય તે એનો પુરાવો આપીને અને જાહેર ખબરનો ખર્ચ આપીને લઈ જાઓ. એટલે આવું આ જગત છે, બિલકુલ ન્યાય સ્વરૂપ. તમને રૂપિયા ના આપે તે ન્યાય છે, પાછા આપે તે ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો, એટલે રૂપિયા ના આપે એમાં એનો કોઈનો દોષ નથી. એવી રીતે પાછા આપવા આવે છે એમાં એનો ઉપકાર શું? આ જગતનું સંચાલન તો જુદી રીતે છે, માટે ન્યાય જોવા જશો નહીં. ન્યાય જોવા જશો તો કોર્ટમાં જવું પડશે, વકીલો કરવા પડશે. બન્યું એ કરેક્ટ માનીને, સાચું માનીને હવે ફરી વકીલ કરવા નહીં. આ તો આપણા ન્યાયથી છે. આ સાચું ને ખોટું નેચરલ ન્યાયથી હોવું જોઈએ. નેચરલ ન્યાય શું કહે છે? કે જે બન્યું એ કરેક્ટ, જે બન્યું એ જ ન્યાય. જો તમારે મોક્ષે જવું હોય તો બન્યું એ ન્યાય સમજો, અને તમારે ભટકવું હોય તો કોર્ટના ન્યાયથી નિવેડો લાવો. કુદરત શું કહે છે? બન્યું એ ન્યાય છે એમ તમે સમજો તો તમે નિર્વિકલ્પી થતા જશો, અને કોર્ટના ન્યાયથી જો એ કરશો તો વિકલ્પી થતા જશો.
બન્યું તે ન્યાય સ્વીકારો.
જે બન્યું એ ન્યાય છે, બીજો ન્યાય ખોળશો નહીં. જગતનો સ્વભાવ શું? ન્યાય ખોળે. મેં એને 100 રૂપિયા આપ્યા હતા અને ખરે ટાઈમે મેં 5 રૂપિયા માગ્યા તોય આપતો નથી. અલ્યા નથી આપતો એ જ ન્યાય છે. એને અન્યાય શી રીતે કહેવાય? આપણાથી બુદ્ધિ તો માર તોફાન કરી નાખે, બુદ્ધિ જ બધું બગાડે છે ને. એ બુદ્ધિ એટલે શું? ન્યાય ખોળે એનું નામ બુદ્ધિ. કહેશે શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને, આ શા બદલ પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઉઘરાણી કર્યા કરવી, કહેવું અમારે પૈસાની બહુ જરૂર છે ને અમારે અડચણ છે, પછી પાછા આવી જવું. પણ શા બદલ ના આપે એ કહ્યું એટલે એ પછી વકીલ ખોળવા જવું પડે, સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે. પછી જે બન્યું એ વ્યવસ્થિત કહીએ, જે બન્યું એ ન્યાય કહીએ, એટલે બુદ્ધિ જતી રહે. છતાંય વ્યવહારમાં આપણે પૈસાની ઉઘરાણીએ જવું પડે તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ પછી બગડે નહીં, એના પર ચીડિયા ના ખાય અને આપણને અકળામણી થાય નહીં. જાણે નાટક કરતા હોય ને એમ ત્યાં બેસીએ, કહીએ કે હું તો 4 વખત આવ્યો પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યય હો કે મારી પુણ્યય હો, પણ આપણે ભેગા થયા. એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઉઘરાણી કરીએ. અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું. ત્યારે કહે તમને શું મુશ્કેલી છે? ત્યારે કહીએ મારી મુશ્કેલીઓ તો હું જ જાણું. ના હોય તો કોઈની પાસેથી મને અપાવડાવો, આમ તેમ વાત કરીને કામ કાઢવું. લોકો અહંકારી છે તો આપણું કામ નીકળે, અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચડાવીએ ને તો બધું કરી આપે. 5-10 હજાર અપાવડાવો કહીએ ત્યારે એ કહે હા અપાવડાવું છું. એટલે ઝઘડો ના થવો જોઈએ, રાગદ્વેષ ના થવા જોઈએ. 100% ખાય ને ના આપે તો કંઈ નહીં, બન્યું તે જ ન્યાય કહી દેવું, નિરંતર ન્યાય જ.
વકીલનું ભૂત ના ઘાલવું.
ઉઘરાણીમાં જો કોઈ માણસ ના આપતો હોય, એની પાસે ના હોય ને ના આપતો હોય, તો પછી ઠેઠ સુધી એની પાછળ હેન્ડ હેન્ડ ના કર્યા કરવું. એ વેર બાંધે ને ભૂતમાં જાય તો આપણને હેરાન કરી નાખે. નથી તેથી નથી આપતો, એમાં એનો શું ગુનો બિચારાનો? હોય ને નથી આપતા લોકો?
હોય ને, ના આપતા હોય તો શું કરવું?
હોય ને ના આપે તેને શું કરીએ આપણે? તે દાવો માંડીએ બહુ ત્યારે, બીજું શું? એને મારીએ તો પોલીસવાળા આપણને પકડી જાય ને, નહીં તો છોડી દઈએ કે ભાઈ આપણું હશે તો આવશે, નહીં આવે તો ગયું. તો આ વકીલનું ભૂત તો ના ઘાલવું પડે ને.
પણ છોડાતું નથી આપણે, સામો માણસ એવી રીતે ફરતો જાય કે આપણે છોડી દેવાનું મન જ ના થાય.
મન ના થાય તો વકીલનું ભૂત ગાલે પાછું, અને વકીલ કહેશે હા 9:30 કહ્યું હતું તે પાછા 15 મિનિટ મોડા થયા, અક્કલ વગરના છો. મેર ચક્કર, ફી આપણે આપવાની ને ગાળો ભાંડે ઉપરથી, એટલે આપણે ગભરાવું નહીં. અને તે ઘડીએ આપણે વકીલને શું કહેવું જોઈએ કે સાહેબ તમારે ને મારે કન્ડિશન ફીની છે, શરત ફીની છે, હું તમને ફી આપું ને તમે દાવો લડો, બીજી કોઈ ગાળની કન્ડિશન નથી. આ એક્સ્ટ્રા આઇટમ કરો છો, વધારાની વસ્તુ કરો છો, તેનો દાવો માંડીશ.
દાદા ના જવું એ જ વધારે સારું.
કોર્ટમાં ના જવું ઉત્તમ. જે ડાયો માણસ હોય તે કોર્ટમાં ના જાય. મારું હશે તો આવશે, નહીં આવે તો ગયું. પણ આવા ભૂતાને પાછા ના બોલાવે, વગર કામના ભૂતા પજવ પજવ કરે. હજુ કોર્ટમાં કેસ જીતવાનું તો જીતાશે ત્યારે, પણ તે પહેલા તો અક્કલ વગરના છો કહે, આ અક્કલના કોથળા. અને આવું બોલાય? આપણે ત્યાં પેલા વકીલ છે ને, તે કહે છે અમે એવું બોલીએ છીએ. અલે આ કઈ જાતના છો તે? આ તો સારું છે કે બિચારા માણસો સુંવાળા તો સાંભળી લે છે, નહીં તો જોડો મારે તમને તો શું કરો? અમારા ભાગીદાર એક વકીલને ત્યાં ગયા હતા, તે અમનો કેસ જલ્દી ચલાવ્યો નહીં પણ પૈસા આપી આવેલા. ત્યારે કહે સાહેબ પૈસા મને પાછા ન આપશો પણ મારો કેસ પાછો આપો. ત્યારે પેલાએ શું કહ્યું? કૂતરું કઈડાવીશ જો ફરી આવ્યા છો તો. શું થાય તે? તે પછી મહાપરાણે કેસ લઈ આવ્યા પાછા, એની પાસેથી પૈસા ના લીધા, મહાપરાણે સમજાવી પટાવીને કેસ લઈ આવ્યા, પાછા બીજા વકીલને કેસ આપ્યો. એ મોટા પ્રખર માણસ હતા, ત્યાં આગળ કેસ આપી આવ્યા. ત્યાં આગળ 9:45 થયા ત્યારે વકીલ કહે છે તમે કૂતરા જેવા છો, ગધેડા જેવા છો, મારો ટાઈમ બગાડ્યો. ત્યારે આ ભાઈ કહે છે તમે મોટા માણસ થઈને આવું બોલો છો તો બીજા લોકો શું બોલશે, આવી શરત છે? વકીલ કહે તમે મને જગાડ્યો, તમે મને જગાડ્યો, ના બોલાય મારાથી, પણ આ તો બોલી જવાય છે મારાથી. અમારા ભાગીદારે એવું કહ્યું શું બોલો છો આ તમે, સારા માણસના આવા લક્ષણ હોય? સારો માણસ તો કેવી ડાપણવાળી વાણી બોલે.
ભૂલ કોની?
એક વણિકને ત્યાં બ્રાહ્મણ 400 રૂપિયા માગતો હતો, તે જપ્તી કરવા ગયો એટલે વણિક તો ચીડાયો, સાલા નાલાયક એમ બોલતો જાય, પછી પાછો કહે મારા જેવો કોઈ નાલાયક જ નથી ને. અલ્યા, તું પોતાને ગાળો દે છે, પાછો પેલાને એટલી બધી ગાળો દીધી અને બોલે પાછો શું, મારા જેવો નાલાયક નથી. રૂપિયા ના આપ્યા ત્યારે અદશા થઈને. અલ્યા, આ કઈ જાતના છો? આ તો જાત જાતની ખોપરી છે. હવે એ પેલાને નાલાયક કહે, પછી પોતાનું આવું બોલે, એટલે પછી આપણને હસવું જ આવે ને. માટે આ જગતને તો કેમ પહોંચી વળાય? એટલે આપણે તો શું કહ્યું કે ભોગવે તેની ભૂલ. આપણી ભૂલ છે એવું ક્યારે માલમ પડશે? કે જ્યારે આપણને ભોગવવાનું થશે ત્યારે. એ સહેલો રસ્તો છે ને. એક ભાઈએ તમને 250 રૂપિયા આપ્યા નહીં ને તમારા 250 રૂપિયા ગયા, તેમાં ભૂલ કોની? તમારી જ ને. ભોગવે તેની ભૂલ, આ જ્ઞાનથી ધર્મ થશે. એટલે સામા પર આરોપ કરવાનો, કશાય કરવાનું, બધું છૂટી જશે. એટલે આ ભોગવે તેની ભૂલ એ તો મોક્ષે લઈ જાય એવું છે. આ તો એક્ઝેક્ટ નીકળેલું ને કે ભોગવે તેની ભૂલ.
સામાને દુઃખ ન થાય એટલા માટે
હું તો કોઈની ઉપર દાવો માંડું નહીં. કારણ કે એક ફેરો મને અડચણ પડેલી તે મને હજુ યાદ છે. તે બહાર અમે સારી પાર્ટી ગણાઈએ. તે એક ફેરો 5000 કોક લખાવવા આવ્યા ને, તે મારા મનમાં એમ કે આ અત્યારે ભીડમાં કંઈથી આવ્યો? અત્યારે તો વ્યાજે લાવ લાવ કરીએ છીએ ને પાછા 5000 આના લાવવાના. તે મનમાં દુઃખ થયું, પણ આપવા પડ્યા. એટલે મને ત્યાંથી સમજાઈ ગયું કે કોઈની પાસે આ રીતે ઉઘરાણું કરવું નહીં, માંગવું નહીં. કારણ કે આ તો મોક્ષ માર્ગ છે. આમ માગીએ તો સામાને દુઃખ થાય. ત્યારે દુઃખ થાય તો એ મોક્ષ માર્ગ ન હોય. અને તારી રાજી ખુશી હોય તો આપી જા. મને મનમાં એમ થાય, વખતે એની પાસે નહીં હોય ને માંગું તો પાછું દુઃખ થશે, એના કરતાં રહેવા દો ને હમણે. અને માગતાએ નથી આવડતું મને તો. આ દુનિયામાં પોતાના પૈસા માગતા ના આવડે એવો તો હું. મારા પૈસા માગતા પાછા લેતા ના આવડે તે હું. હાથ તો ધરવો જ પડે ને. તે આ હાથ ક્યારેય ધર્યો નથી ભાઈ.
લેવાના હોય ત્યાં જ આપી આવે.
દયાળુ, લાગણીવાળો સ્વભાવ મારો. ઉઘરાણી કરવા ગયો હોઉં તો આપીને આવું. આમ ઉઘરાણી કરવા તો જાઉં જ નહીં કોઈ દાડો. પણ જો ઉઘરાણી કરવા જાઉં તો તે દાડે એમને કંઈ ભીડ પડી હોય તો ઉલટો આપીને આવું. મારે ગજવામાં કાલે વાપરવાના હોય તે આપીને આવું. તે કાલે વાપરવામાં હું મૂંઝાઉં. એવી રીતે મારું જીવન ગયું છે. મારી પાસે તો પૈસા આવે તો બીજે દાડે રહે નહીં. 1 લાખ હોય તો 2-3 દાડા પછી 10-1 હજાર પડ્યા હોય. એટલે ભાગીદાર સમજી ગયેલા કે આમની જોડે પૈસા હાથમાં રહેતા નથી. પૈસાનો વહીવટ બધો અમે અમારા ભાગીદારને સોંપી દીધેલો.
છૂટ્યા ઉઘરાણી ન કરીને.
લોકોએ જાણ્યું કે મારી પાસે પૈસા આવ્યા છે એટલે મારી પાસે લોકો પૈસા માગવા આવ્યા. તે પછી 1942 થી 1944 સુધી મેં બધાને આપ જ કર્યું. પછી 1945માં મેં નક્કી કર્યું કે હવે આપણે તો આ મોક્ષ તરફ જવું છે. આ લોકોની જોડે આપણને હવે મેળ ક્યાં સુધી પડશે? માટે આપણે એવું નક્કી કરો કે આ પૈસાની ઉઘરાણી કરીએ તો ફરી પાછા રૂપિયા લેવા આવશે ને તો ફરી વ્યવહાર ચાલુ રહેશે. ઉઘરાણી કરીએ તો 5000 આપીને 10000 લેવા આવે. એના કરતાં આ 5000 એની પાસે રહે તો એના મનમાં એમ થાય કે હવે ભેગા ના થાય તો સારું. અને રસ્તામાં મને દેખે ને તો પેલી બાજુથી જતો રહે તે હું પણ સમજી જાઉં. એટલે હું છૂટ્યો. મારે આ બધાને છોડવા હતા ને એ બધાએ છોડ્યો મને. હવે એ ટોળામાં શા માટે બેઠો હતો? માન ખાવા માટે. માન ખાવાનો મહી મો રહેલો એથી માન ખાવા મહી બેઠેલો, પણ હવે નીકળવું શી રીતે? પણ મને આ રસ્તો જડી ગયો. જ્યારે જ્યારે મારા મનમાં નક્કી થાય કે હવે શી રીતે નીકળવું, તે ઘડીએ મને સૂઝ પડી જાય. એટલે મેં નક્કી કર્યું કે આ પૈસા માંગવા નથી, કોઈ રસ્તો આવી જશે. એવો સરસ અંત આવી ગયો કે કોઈ આવતું જ બંધ થઈ ગયું. એમાંથી બે ચાર જણ આવીને આપી ગયા હશે. પછી મેં એમને મોઢે જ કહી દીધેલું કે ભાઈ, હવે તો મેં વ્યવહારા હીરાબાને સોંપી દીધો છે, મેં મારા હાથમાં કશું રાખ્યું નથી, ઘરમાં મારું ચલણ પણ નથી, એટલે ફરી ભાંજગડ જ મટી ગઈ ને. અને એ લોકોએ શું જાણ્યું કે આ તો ઉઘરાણી નથી કરતા, હેંડો ને ફાવ્યા આપણે, એટલે પછી એ લોકોએ મોઢું દેખાડવાનું જ બંધ કરી દીધું. અને મારે એ જોઈતું હતું ને, એટલે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. એટલે આ કળા જડી તે ઘડીએ.
દયાળુ માણસ ધોર પોલી મારે.
અમારા ભાગીદાર મને ઠપકો આપતા હતા 42 સાલમાં. તે મુંબઈ ધંધો કરવા એમની જોડે આવ્યો ત્યારે, આમ આવ્યો 46, પણ 42 મને એમ ઠપકો આપતા હતા કે આ તમારા ઢીલાપણાને લીધે લોકો પૈસા દબાવી ગયા તમારા. મારો સ્વભાવ જુદી જાતનો, એટલે મને કહે તમારાથી આ બધા બહારવટિયા થાય છે, ઉલટા આ અવળા ચાલે છે બધા, તમારા નરમ સ્વભાવથી આ બહારવટિયા થાય છે. એટલે પછી તમારું તો ખાઈ જશે, પણ બીજાનું હઉ ખાતા શીખશે. તે પછી એને ખુલાસોય મારે આપવો જ પડે ને. ખુલાસો ના આપવો પડે, કોઈ પૂછે તેનો, અને ખુલાસો પદ્ધતસર હોવો જોઈએ. એમ કંઈ મારી ઠોકીને આ ખુલાસો અપાય? પછી મેં કહ્યું, વાત સાચી છે કે મારે લીધે બહારવટિયા જેવા અમુક માણસો થયા છે, બધા માણસો નહીં, 2-5 માણસો. એન્કરેજમેન્ટ મળ્યું ને, પ્રોત્સાહન મળ્યું ને. ત્યાર પછી મેં એમને કહ્યું, મારી વાત તમે સાંભળો બરોબર સ્થિરતાથી. જુઓ, મેં એમને ધોલ મારી હોત તો દયાળુ માણસ ધોલ કેવી મારે, એ તમને સમજમાં આવે છે? ત્યારે કહે, ના. મેં કહ્યું, પોલી કેવી મારે? તે ઉલટું એન્કરેજમેન્ટ વધારે થાય, કહેશે, ઓહો બહુ ત્યારે આટલું ધોલ મારશે ને, હવે તો આ જ કરવા દે. માટે દયાળુ માણસ છોડી દે છે તે જ બરાબર છે, કહ્યું. એટલે મેં એમને કહ્યું, ભાઈ હું દયાળુ માણસ છું, તે હું બહુ ત્યારે ધોલ મારીશ તો એ પોલી મારીશ, એના કરતાં કોઈ એને મજબૂત મળી આવવા દો ને ઠેઠ. આમ કરતાં કરતાં 2-4 વખતમાં એને એક મજબૂત એવો મળી આવશે ને, તે માથું તોડી નાખશે. મારી પોલી ધોલથી નહીં પાસરો થાય.
પોલી ધોલથી કોઈ ડાયો થાય?
તમને સમજાયું ને? ખુલાસો બરોબર છે ને?
બરોબર છે.
વકીલને ગળે ઉતરે એવો થયું ત્યારે. આપણાથી શું ધોલ મરાય, એટલે પોલી મારું. ઉલટું એક જગ્યાએ છે તે અમારા ભાભીને હુકમનામું હતું, તે ત્યાં આગળ ઉઘરાણી કરવા ગયો હતો. મેં કહ્યું, થોડા ઘણા એ રૂપિયા આપે તો સારું એમને, એમ આ હુકમનામું બજાવવું એના કરતાં. બજાવવાનું મને ગમે નહીં, દાવો કરવાનોય નહોતો ગમતો. ત્યારે તો એને ત્યાં બીજા જપ્તીવાળા માણસો આવેલા, એટલે પછી 15 આપીને આવ્યો ઉલટા. બિચારી એની બહેને દુઃખ થતું હતું, તે દઈને આવ્યો. પછી મેં કહ્યું, હવે આ ખાતું જ બધું મૂકી દો અને આ બધું મૂકી દો બાજુએ, ઉલટું આ તો 15 ખર્ચ થાય છે, 101 જપ્તી લઈને આવ્યો હશે કોઈક, મારે 400 હતા, બીજું શું. હવે એ જમાનામાં તો તે મોટી વાત કહેવાય ને, આ તો 1939 વાત કરું છું.
પૈસા ગયા પણ મોટો ઉપદેશ મળ્યો.
તમારી વાત કરો ને દાદા, 500 તમે એક જણને આપ્યા હતા, પછી?
એ તો વાત નવી જ જાતની. પાછી એ નવી જાતની એક વાત કરું, બધા રૂપિયા ગયા તેની વાત નથી કરતો, એ તો ગયા, પણ એ કંઈ લઈ ગયા નથી. મારો હિસાબ જ હતો ને ચૂકતે થઈ ગયો. પણ એક નવી વાત, અમે એક માણસને 500 રૂપિયા આપેલા, તે પછી અમે તો કોઈ દાડો માંગીએ નહીં. પછી મને અમારા મહેતાજીએ એક દાડો કહ્યું, આના 2-1 વર્ષ થયા, તે આ ભાઈને કાગળ લખું? ત્યારે મેં કહ્યું, ના, કાગળ ના લખશો, એમને ખોટું લાગે. અને મને એ 1 દિવસ રસ્તામાં ભેગા થયા. ત્યારે મેં કહ્યું, મહેતાજી કાગળ લખવાનું કહેતા હતા, પેલા 500 રૂપિયા મોકલી આપજો. ત્યારે કહે, કયા 500ની તમે વાત કરો છો? ત્યારે મેં કહ્યું, તમે 2 વર્ષ પહેલાં નહોતા લઈ ગયા, તે વખતના ચોપડામાં જોઈ જાઓ. ત્યારે કહે, એ મેં તમને આપેલા, તમે આ તો ભૂલ ખાઈ ગયા છો. મેં જાણ્યું કે આવી ડિઝાઇન આખી જિંદગીમાં ફરી જોવા જાણવા નહીં મળે, માટે આપણે આ ધન્ય ભાગ્યા છે. મોટામાં મોટો ઉપદેશ આપવા આ માણસ આવ્યો. એટલે મેં એને શું કહ્યું, આ મારી ભૂલ થઈ હોય વખતે આજ બપોરે તમે ઘેર આવો, પછી ચા પાણી પાઈને 500 આપી પાવતી લખાવી લીધી. આવો માણસ પછી આખી જિંદગીમાં મળવાનો નથી. તે હું આ 500 નહીંને 1000 ગયા, પણ આટલો ઉપદેશ મળ્યો ને કે આવા પણ માણસ હોય છે. માટે આપણે જરા ચેતીને ચાલવાનો ભાવ થાય ને, પણ તે કેવો માણસ મને મળી ગયો. આપણે સ્વપ્નમાંય કલ્પના ના કરી હોય ઉપકાર તો ક્યાં ગયો. એટલે આ જગતને શી રીતે પહોંચી વળાય? આપણે કોઈને આપ્યા હોય ને, તે આ દરિયામાં કાળી ચીંથરી બાંધીને મહી મૂક્યા પછી આશા રાખવી એના જેવી મૂર્ખાઈ છે. વખતે આવ્યા તો જમે કરી લેવા, ને તે દાડો એને ચા પાણી પાવા, કે ભાઈ તમારું ઋણ માનવું પડે કે તમે પાછા આવીને રૂપિયા આપી ગયા, નહીં તો આ કાળમાં રૂપિયા પાછા આવે નહીં. તમે આપી ગયા તે અજાયબી જ કહેવાય. એ કહે કે વ્યાજ નહીં મળે, તો કહીએ, મૂડી લાવ્યો એ જ ઘણું છે ને. સમજાય છે? આવું જગત છે. લાવ્યો છે તેને પાછા આપવાનું દુઃખ છે, અને ધીરે છે તેને પાછા લેવાનું દુઃખ છે. હવે આમાં કોણ સુખી? અને છે વ્યવસ્થિત? નથી આપતો તે વ્યવસ્થિત છે, અને ડબલ આપ્યા તે વ્યવસ્થિત છે.
કઈ સમજણે આપ્યા
દાદા? આપે બીજા 500 કેમ પાછા આપ્યા?
ફરી કોઈ અવતારમાં એ ભાઈ જોડે આપણને પ્રસંગ ના પડે એટલી જાગૃતિ રહે ને, કે આ તો ઘર ભૂલ્યા. એ કહેશે કે મારાથી અપાય એવા નથી, તો માંડવાળ કરજો, તો એને પહોંચી વળાય. ને ફરી આવતા અવતારમાં એ ભેગો થાય તો વાંધો નથી, પણ આવા માણસ તો કોઈ અવતારમાંય દર્શન ના થવા જોઈએ. અમારી નાતને તો અડે જ નહીં તો સારું. અમારી નાતમાં ક્યાં સુધી અડે? કે એ કહે કે મારી પાસે સગવડ નથી તો તમે માંડવાળ કરો, ત્યાં સુધી અમારી નાતને અડે. પણ જે આવું બોલે તે તો અમારી નાતને અડે નહીં, કામ જ ના ચાલે ને. અમારી નાત જોડે લેવા દેવા જ નહીં ને. ફરી ભેગો જ ના થાય તો સારું, ફરી એના દર્શન જ ના થશો. પેલો જાણે કે હું ફાવ્યો. અમે કહીએ કે તું ફાવ્યો છું, અને અમારી ઈચ્છા હતી તું ફાવ. મારો મોટો હિસાબ પતી ગયો ને. આ ક્વોલિટીને તો કેવી રીતે પહોંચી વળાય? હવે આને તો ન્યાય કહેવો કે અન્યાય? કોઈ કહેશે કે તમે ન્યાય કરાવીને રૂપિયા પાછા લો. મેં કહ્યું કે ના, આ તો હવે ઓળખાણ પડી કે આવી ક્વોલિટી હોય છે, માટે આ જ્ઞાતિથી તો બહુ છેટા જ રહો, અને આમની જોડે તો ખરા ખોટાનો ન્યાય કરતા તો તલવારો ઉડે એટલું થાય. એટલે આ સમભાવે નિકાલ કેવો કર્યો? આ તો એની નીચેના બધાયના સમભાવે નિકાલ કરવાના. આપણા પૈસા છતાંય ઉલટા એને ખોટા આપ્યા, એમ કરીને એનાથી છૂટી ગયો ને. એ શું જાણે કે મેં કેવા મૂરખ બનાવ્યા? ભલે તે મૂરખ બનાવ્યો, તોય હું છૂટ્યો ને પણ, તારી દ્રષ્ટિએ હું મૂર્ખ બન્યો પણ ગુનેગાર તો ના રહ્યો ને તારી દ્રષ્ટિમાં. હું લુચ્ચો બનું તો ગુનેગાર કહેવાઉં કે મને છેતરી ગયા, પણ મૂર્ખ બન્યો એટલે તારી દ્રષ્ટિમાં હું ગુનેગાર ના ગણાવ. એટલે આવા વેરથી છૂટવા જેવું છે આ જગતમાં, નર્યા વેર જ. સતયુગમાં છે તે પ્રેમથી બંધાયેલા હશે અને કળિયુગમાં બધા વેરથી બંધાયેલા. હવે ત્યાં આગળ તમે કહો કે સમાધાન વૃત્તિ ત્યાં શી રીતે મેળ પડે. અમે નિકાલ કરી નાખીએ, સમભાવે નિકાલ. તમને સમજાયું ને હું શું કહેવા માગું છું તે? આફ્ટર ઓલ, અંતે આપણે આ ભાંજગડોમાં પડી રહેવું નથી. અને પાછું એ 500 જે લઈ ગયો તે કોકના હાથની સત્તા નથી, વ્યવસ્થિતની સત્તાના આધારે એ નિમિત્ત છે. એને આવો વ્યાપાર કરવો છે એટલે આ વ્યવસ્થિત એને ભેગો કરી આપે છે. એની દાનત આવી છે એટલે, અને આપણા હિસાબમાં જવાનું હોય અને આપણને બોધપાઠ મળે છે, તે ઘડીએ તમારા મનમાં કેટલા બધા ડિસ્કરેજ થઈ જાઓ, ના હિંમત થઈ જાઓ આ 500ની બાબતમાં. આમ આપણે હોટલમાં 500 રૂપિયા ખર્ચી નાખીએ, ખર્ચીએ કે ના ખર્ચીએ, મુંબઈ ગયા હોય અને સારી હોટલ હોય તો 2 દાડા રાખીને પણ 500 રૂપિયા ખર્ચી નાખીએ, અને આમ 500 ગયા તે આપણને છાતીએ ઘા લાગે, કારણ કે પેલું આપણે સમાધાન વૃત્તિ ખોળીએ છીએ. કોઈ દાડો સમાધાન ના થાય, કેમનું થાય? જ્યાં સાવ આવું ઊંધું જ બોલે તેને. એટલે સમભાવે નિકાલ કરી નાખો, ખરું કે ખોટું પણ કેસ ઊંચો મૂકી દેવાનો. વેર ના બાંધે ને કશુંય નહીં. ઊંધો ચોંટી પડે તો ઊંધો ચોંટી પડ, છતો તો છતો ચોંટી પડ. અમે લોભીઓ હોય ને ત્યાં છેતરાઈને એને ખુશ કરીએ, માની માણસ હોય તેને માન આપીને ખુશ કરીએ, જેમ તેમ ખુશ કરીને આગળ જઈએ. અમે આ લોકોની જોડે ઊભા ના રહીએ, એડજસ્ટ એવરીવેર. એવી કોઈ જગ્યા નથી કે અમે એડજસ્ટ ન થઈએ. નઠારો માણસ હોય તો એને એડજસ્ટ ના થઈએ તો એ આપણને છોડે નહીં, કે મોક્ષે નહીં જવા દઉં, મોક્ષે નહીં જવા દઉં એવું કહે, ના કહે?
હા કહે.
એને હક ખરો કે નહીં?
ખરો.
એની જોડે વેર મટાડી દઈએ, રિવેન્જ, એ જ છોડતું નથી આપણને.
બરોબર છે દાદા.
વેર બાંધવાનું નહીં ક્યાંય.
કોઈ પણ રસ્તે વેર છોડો.
આ ગ્રાહક અને વેપારી વચ્ચે સંબંધ તો હોય ને, અને એ સંબંધ વેપારી દુકાન બંધ કરે તો છૂટો થઈ જાય? ના થાય. ગ્રાહક તો યાદ કરે કે આ વેપારીએ મને આમ કરેલું, આવો ખરાબ માલ આપેલો. લોક તો વેર યાદ રાખે. તે પછી તમે આ ભાવમાં દુકાન બંધ કરી હોય પણ એ આવતે ભવે તમને છોડે? ના છોડે. એ તો વેર વાળીને જ જંપે. એથી જ ભગવાને કહેલું કે કોઈ પણ રસ્તે વેર છોડો. અમારા એક ઓળખાણવાળા રૂપિયા ઉધાર લઈ ગયેલા, પછી પાછા આપવા જ ના આવ્યા. તે અમે સમજી ગયા કે આ વેરથી બંધાયેલું હશે. તે ભલે લઈ ગયો. આ પૈસા જતા કરીને વેર ભંગાતું હોય તો ભાંગો, જે તે રસ્તે પણ વેર છોડો, નહીં તો એક માણસ જોડેનું વેર ભટકાવશે.
વેરથી છૂટવા માટે સમભાવે નિકાલ.
આ જગત વેરથી જ બંધાયેલું છે એટલે મેં સંભાવે નિકાલ કરવાનું કહેલું ને.
હા દાદા.
ગમે તેવી ફાઇલ હોય પણ સમભાવે નિકાલ કરો. નિકાલ કરવાથી જ મોક્ષ થાય છે. ફક્ત સમભાવે નિકાલ કરવાનું તમને કહ્યું. પેલા જગતના વ્યવહારમાં નિકાલ કરવાનો અને અહીં સમભાવે નિકાલ કરવાનો. સમભાવે નિકાલ કરો એટલે મોક્ષ થાય જ, અને જગત વ્યવહાર ચલાવવા માટે નિકાલ કરવાનો. કોમ્પ્રોમાઇઝ, સમાધાન એ મુખ્ય વસ્તુ છે આ જગતમાં. લડવું એ ભયંકર ગુનો છે.
આપણું ખોટું ના હોય તોય કોમ્પ્રોમાઇઝ કરવું?
હા, કોમ્પ્રોમાઇઝ તો કરવું જ જોઈએ ને. કોમ્પ્રોમાઇઝ નહીં કરો તો ત્યાં આગળ શું ખાતરી? ત્યાં આપણને ખાતરી છે કે આપણું આમ થઈ જશે જ.
દાદા, એ તો આપે અપૂર્વ કીધું છે કે લગામ જ છોડી દો.
પેલો આપણને ભેટ્યો કેમ કરીને? કયા કાયદાથી એ ભેટ્યો છે? આપણને કેમ ભેગો થયો કે આપણી ભૂલ છે માટે? ભોગવે એની ભૂલ, સમજાયું ને? ભૂલ ભોગવે એની.
છૂટવું હોય તો નિવેડો લાવો.
આવો સંયોગ આપણને ભેગો થયો, એવા શા પાપ કર્યા હશે કે તે આવો સંયોગ ભેગો થયો? માટે આ તો વહેલેથી નિકાલ કરવો પડે. 500માં તો સારું થયું. કાલે સવારે કંઈ ઊંધું ચોંટી પડ્યો મોટી બાબતમાં તો શું થાય? માટે આનો તો પહેલો નિકાલ કરવો પડે, સહી સિક્કા સાથે. આ તો સંસાર છે, બંધાવવું હોય તેને આરંભ કર્યા કરવો. હવે છૂટવું હોય તો નિવેડો લાવો. જુઓ ને, છૂટવા સારું શેઠ અહીંયા આવ્યા, કારણ કે આખી દુનિયામાં કોઈ ગુનેગાર છે જ નહીં. ગુનેગાર દેખાય છે તે ભ્રાંતિની દ્રષ્ટિથી દેખાય છે, સત્ય દ્રષ્ટિથી ગુનેગાર કોઈ છે જ નહીં.
તમે તમારું સંભાળો.
હવે ત્યાં જ પેલા જોડે બાજીએ તો મૂર્ખાઈ જ છે ને આપણી. આ તો દર્શન કરવા જેવો માણસ કહેવાય કે હારું, આ મેં તને પૈસા આપ્યા છે ને તેની ઉપર તારી ચિત્તવૃત્તિ આટલે સુધી ફરી ગઈ છે, આપ્યાનો ગુણ તો ક્યાં ગયો અને ઉપરથી ભારે અવગુણ કરે. એટલે આપણે જાણીએ કે તારા દર્શન કરવાના મળ્યા, રૂપિયા 700 લઈ લે કહીએ. હું આ 500 તો ગયા, પણ 700 બીજા, 1200ની કાણ થઈ, પણ એટલામાં તો બહુ જાણવાનું મળ્યું ને. બધે છૂટ્યા આપણે, છૂટ્યા, એમાં વાંધો શું આવું કરવામાં?
પણ આવી રીતે ખોટું પ્રોત્સાહન આપ્યું, આથી તો જગત બગડ્યું છે.
હા, જગત બગડ્યું છે, પણ તમારું ના બગડે એ જોતા રહેજો. તમે તમારું સંભાળો, કારણ કે એ આડો માણસ ઊંધું ચાલ્યા વગર રહેવાનો જ નથી. એણે નક્કી કર્યું છે, અને આપણને કોર્ટ પોસાય નહીં, આપણને કોર્ટના ધક્કા ખાવાના પોસાય નહીં. આ વકીલોની દાઢીઓમાં હાથ ઘાલવા એ તો કંઈ લાયકાત છે? પાછા વકીલો ગાળો ભાંડે, કેમ મોડા આવ્યા, અક્કલ વગરના છો, આમ છો તેમ છો, શું કહો છો?
આપે બરોબર કહ્યું, હવે ફિટ થયું, હવે મારે નથી બગડવું, જે થવું હોય તે થાય.
ભગવાને કોમ્પ્રોમાઇઝ કરતા હતા દરેકની સાથે, તેથી આપણે કહ્યું ને, સમભાવે નિકાલ કરો, મોક્ષે જવું હોય તો. ફાઇલોનો સમભાવે નિકાલ કર્યો હતો કે એવું જ બધું? સમભાવે નિકાલ કર્યો તો કોઈની જોડે વેર ના બંધાય. નવા વેર બાંધશો નહીં ને જૂના વેરના નિકાલ કરજો. જો તમને કશો પુરુષાર્થ કરતા ના આવડે તો છેવટે આટલું કરજો, વેરનો નિકાલ કરજો. ભગવાને કહેલું કે આ અવતારમાં તું નવું વેર વધારતો નહીં ને જૂનું વેર છોડી દે છે. જૂનું વેર છોડીએ તો કેવી શાંતિ થાય ને! નહીં તો આપણા લોક તો પહેલાં મૂછો મરડતા જાય ને વેર વધારતા જાય. પણ હવે વેર વધારવાનું નહીં, દાડે દાડે વેર ઓછું કરવાનું. આ દાદાને કોઈ વેરવી નથી, કારણ કે વેરનો નિકાલ કરીને આવેલા છે. બધા વેરનો નિકાલ કરીને આ ભાવમાં આવેલા, અને તમને એ જ શીખવાડીએ છીએ કે આ ભાવમાં વેરને હવે વધારશો નહીં. કોઈ પેશન્ટ એવા હોય, કોઈ દર્દી એવા હોય કે તે ફીના પૈસા ના આપે ને તમને ઉલટા ટેડકાવે, આપણે કહીએ કે ભાઈ પૈસા નહીં આપે તો ચાલશે, તો એ શું કહે? ડૉક્ટર, હું તમને જોઈ લઈશ. અલ્યા, અમને જોઈને શું કામ છે? અમને તો જોઈ લીધેલા જ છે. જેમ તેમ કરીને કેસ ઊંચે મૂકી દેવો, કોર્ટમાં તારીખો પડે એવું ના રાખવું. આપણે તો જે દાડે તારીખ આવી હોય ને તે દાડે નિકાલ કરી જ નાખવાનો, નહીં તો કોર્ટમાં તારીખો પડ્યા કરે, પછી કેસ લંબાયા કરે ને વેર વધ્યા કરે, એવું આપણે રાખવું જ નહીં.
કોઈ આપણી પાસે ઉઘરાણી કરે ત્યારે,
દાદા આપણે કોઈની જોડે પૈસા લીધા હોય અને આપણી જોડે પાછા આપવાની સગવડ ના હોય તો ત્યાં શું કરવું?
ધારો કે આમની થાપણ મેં લાખ લીધી હોય અને એ લેવા આવે ત્યારે મારે સગવડ ના બેસે એવું હોય 6 મહિના 12 મહિના સુધી, તો મારે એમને કહી દેવાનું કે થોડો ટાઈમ લાગશે, છતાં ઊંધું ચત્તું બોલે તો એમને કહીએ કે ભાઈ સમતા રાખો, છેવટે હું તો આપી દઈશ બધું. હવે તે વખતે આપણને ખરાબ વિચાર આવે કે હવે શું કરી લેવાના છે, એ પુરુષાર્થ.
એ પુરુષાર્થ થયો?
હા,
રિએક્શન આવ્યું ને, ખોટું રિએક્શન.
તે અવળું કર્યું આપણે, એ અવળું બોલે પણ આપણે અવળું ના બોલવું જોઈએ, અને બહુ જ અવળું બોલતા હોય, વકીલાત જેવું કરતા હોય તો એક વાક્ય કહી દેવું કે ભાઈ લક્ષ્મી લીધી ત્યારે મારે ને તમારે લક્ષ્મી પાછી આપવાની શરત હતી વ્યાજ સાથે, આમાં તમારે મને ટેડકાવવાની શરત હતી નહીં, અને જો એ શરત તમે દાખલ કરશો તો મારે 10,000 એક ફેરો કાપવા પડશે તમારી એક્સ્ટ્રા આઇટમના, બહુ જો એ રોફ મારતા હોય તો આપણે કહી દેવાનું. આપણે દિલથી પૈયે પૈ આપી દેવી છે એટલે એને કહી દેવું ચોખ્ખું. મેં મુંબઈમાં એક વેપારીને કહી દીધું હતું, અમારે એક સંજોગ એવો આ થયો હતો, તે પેલો આમ ટેડકાવવા આવ્યો અમારા ભાગીદાર જોડે. મેં કહ્યું ભાઈ એક્સ્ટ્રા આઇટમ ના કરશો નહીં તો પૈસા કપાઈ જશે, કરવી હોય તો કરો તમારે, પૈસા કપાઈ જશે. પેલો સમજી ગયો, આ કાયદેસરથી કાપી લઈશું તે આવી પોલ ચાલતી હશે બધી, એક્સ્ટ્રાની તમે શરત નથી કરી, આવું કંઈક બોલવું તો જોઈએ ને.
ચૂકવી દેવાનો જ ભાવ.
આપણે નક્કી કરવું કે કાયમને માટે ખોટું નથી કરવું, અને આના રૂપિયા વહેલે મોડે પણ આ જિંદગીમાં તો અવશ્ય આપી દેવા છે, એટલે આપણે તો એક જ ભાવ રાખવો કે કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, અને બીજું એ કે કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહે. ભાવ એક ચોખ્ખો રાખવો કે બધું દેવું ચૂકતે થઈ જાય, કારણ કે મનુષ્યના 10 પ્રાણ છે, પછી લક્ષ્મીને 11મો પ્રાણ કયો છે, માટે આપણી લક્ષ્મી કોઈની પાસે રહે તેનો વાંધો નથી, પણ કોઈની લક્ષ્મી આપણી પાસે ના રહેવી જોઈએ. ધ્યેય નિરંતર એ જ રહેવો જોઈએ કે મારે બધાની પાઈએ પાઈ ચૂકવી દેવી છે, પછી એ ધ્યેય લક્ષ્યમાં રાખીને તમે ખેલ ખેલો તો વાંધો નથી, પણ ખેલાડી ના થઈ જશો. ખેલાડી થઈ ગયા કે તમે ખલાસ, એટલે આ જગતના કંઈ લો તો હશે જ ને, કંઈ કાયદા તો હશે જ ને, દરેક ધંધા ઉદય અસ્તવાળા છે ને, બધું ઉદય અસ્તવાળું જ હોય.
કોઈનો પૈસો ના દબાવાય,
એટલે આપણે અત્યારે કોઈ પણ માણસને એમ કહી શકીએ કે ભાઈ ગમે એટલા ધંધા કરો, ખોટ જાય તોય વાંધો નથી, પણ મનમાં એક ભાવ નક્કી રાખજો કે મારે સર્વને આપવા છે, કારણ કે પૈસો કોને વાલો ના હોય એ કહો, દરેકને વાલો હોય. પોતાના છોકરાને રૂપિયાનું ચવાણું ના લાવી આપતા રૂપિયા બચાવે છે, અને પેલાને 5,000 રૂપિયા ધીરે છે, એટલે પૈસો સૌને વાલો હોય, એટલે આપણે એનો પૈસો ડૂબે એવો તો આપણા મનમાં ભાવ પણ ઉત્પન્ન થવો ન જોઈએ. ગમે તે ભોગે મારે આપવા જ છે એવું ડિસિઝન પહેલેથી રાખવું જ જોઈએ, આ મોટામાં મોટી વસ્તુ છે. બીજામાં નાદારી કાઢી હશે તો ચાલશે, પણ પૈસામાં નાદારી ના હોવી જોઈએ, કારણ કે પૈસા તો દુઃખદાયી છે, પૈસો તો એને 11મો પ્રાણ કયો છે, માટે કોઈનો પૈસો ડૂબાડાય નહીં. એમ માનો ને કે કોઈ સાહેબ રિટાયર્ડ થઈને નિવૃત્ત થઈને મુંબઈ ગયા ને કંઈ મોટો સોદો કર્યો, કમાવાની લાલચ તો હોય ને, અને એમાં કંઈ 2-3 લાખ રૂપિયાની ખોટ ગઈ એટલે શું એમણે હાથ ઊંચા કરી દેવા? આવડી નાની ઓરડી રાખીને કહીએ કે આપણે રૂપિયા પાછા વાળવા જ છે એમ નક્કી કરીએ તો વર્ષે 2 વર્ષે પાછું રાગે પડી જાય. આત્માની અનંત શક્તિઓ છે. આજકાલ તો 10-20 લાખ રૂપિયા દાબી અને પછી પૂળો મૂકે, દેવાળો ફૂંકે છે. એ તો બહુ ખોટું કહેવાય. અનંત અવતાર ખરાબ કર્યા, પણ હવે કોઈનોય પૈસો ના દબાવાય.
ભાવના હોય તો રૂપિયા અપાય.
નિયમ એવો છે કે પૈસા લેતાની સાથે જ આના પૈસા મારે પાછા આપવા છે એવું નક્કી કરીને પછી જ લેવાય. ત્યાર પછી 4-4 દાડે એનો ઉપયોગ દેવો પડે કે આ પૈસા વહેલામાં વહેલી તકે પાછા અપાય એવી ભાવના કરે પાછી. અને તે ભાવના હોય તો રૂપિયા અપાય, નહીં તો રામ તારી માયા, રૂપિયા અપાય નહીં. આ તો બધા જે દેવા કરે છે ને, તે પછી જે ઉઘરાણીએ આવ્યો તે લઈ ગયો, ત્યારે બીજાના લઈ આવ્યા. આ એકના 10,000 લે છે, બીજાને 5,000 આપી દે છે, પાછા બીજાના લે છે ને બીજા કોઈના આપી દે છે, એમ તેમ કરીને ચક્કર ચક્કર ચલાવે છે, તે છેવટે પોક મેલે છે.
નૈયત બગડે નહીં એટલું સાચવજે.
આપણે રૂપિયા લેતા પહેલા ભાવ થાય તે લેતા પહેલા એ વિચાર કરે કે આ લઈશું ખરા, પણ આપીશું ક્યારે. માટે જેને માનતો હોય ને, હે ભગવાન મને એને વહેલામાં વહેલી તકે પાછા આપવાની શક્તિ આપો બોલીને પછી લેવા, એ નૈયત સારી કહેવાય. તેને પછી આપણા લોક દાનત કહે, બીજું બધું કહે, પણ મૂળ નૈયત છે. કોઈને ના અપાયા હોય તોય મનમાં એવી ભાવના રાખવી કે ક્યારે અપાય. આપણને એમ લાગે કે અહીં પૈસા નાખવા જેવા છે, દાન કરવા જેવું છે, તોય આપણાથી ના અપાય તો મનમાં ભાવના રાખવી. ના અપાય તો તેનો વાંધો નહીં, પણ ભાવ જ ના રાખે તો. બીજ નાખીએ નહીં તો ઉગે કેમનું? આ તો બીજ નાખીએ, કોઈ ફેરો ધૂળ આવીને ભેગી થઈ અને એ ઉગી નીકળે. બીજો જ ના નાખીએ તો. એ નિયતિ કહેવાય છે. નિયત એટલે બરકત. બરકત તો જોઈએ ને. એટલે અમે વ્યાપારીઓને પહેલું શીખવાડીએ કે નિયત બગડે નહીં એટલું સાચવજે, તો તું સુખી થઈ જઈશ. એ જ્ઞાન તું સાચવી રાખજે. ભલે દુઃખી થઈ જઉં, ગમે તે થયું, આપવા છે એવું નક્કી રાખજે, એટલે છેવટે અપાઈ જશે. પૈસા બધાય જતા રહે, દેવું થઈ ગયું હોય તોય આપવા છે એવું નક્કી રાખજે.
નિયત બગડે તો માર ખાવો પડશે.
તમને એક દાખલો આપું. એક ભાઈની પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો હોય ને, પછી પેલાના પૈસા જતા રહ્યા એટલે મનમાં એમ થયું કે હવે શી રીતે આપીશું. તે જતા રહ્યા ત્યાં સુધી આપવાનો ભાવ હતો, અને પછી પૈસા ખલાસ થઈ ગયા એટલે થોડા અરસામાં એણે નક્કી કર્યું કે હવે શું આપવું લેવું છે, મેલોને છાલ, અને પછી કમાયો. પણ પેલું શું આપવું લેવું છે એ રહ્યું ઠેઠ જોડે. જે અભિપ્રાય બાંધ્યો ને તે જોડે રહ્યો. ત્યારે પેલો પૈસા માંગતા વાળો શું કહે? હા, પૈસા આવ્યા તો નિયત જ ખોટી છે તમારી. એ જ નિયતિ. નિયત એટલે શું? ભાવી ભાવ. ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભાવ આજે કરીએ. આપવા નથી એ જે ભાવ કર્યો તે.
એને માટે શબ્દ દાનત.
દાનત આમાં વપરાય છે કે તારી નિયત બરોબર નથી. એટલે આ શું કહેવા માંગુ છું ત્યાં આગળ, કે ભલે પૈસાની ખોટ ગઈ, આમ તેમ થયું, તો મનમાં થાય કે હવે શી રીતે આપીશું. પણ છતાં તે વખતે એવી દાનત નહીં કરવાની કે હવે શું આપવું છે, તે ઘડીએ એમ જ રાખવું કે મારે પૈસા આપી દેવા છે મરતા સુધીમાં, ન અપાય તેનો વાંધો નથી, પણ પૈસા મારે આપી દેવા છે જ્યારે આવે ત્યારે, એ વૈજ્ઞાનિક રીત છે. નિયત બગડે એ નિયતિ છે, નિયતિમાં એણે નિયત બગાડી, એનો માર ખાવો પડશે હવે. નિયત જો બગડે નહીં તો સીધો મોક્ષે ચાલ્યો જાય. જો કોઈ પણ વાતમાં નિયત બગાડે નહીં, નિયતિનો દુરુપયોગ ના કરે તો
દાનત સાચી તો કલ્યાણ થઈ જાય.
હવે આ નિયતિનો દુરુપયોગ થયો તેનો માર પડવાનો હવે, એ વળાંક માર્યો. કેટલાય અવતાર એનો વળાંક ખાધો. નિયત બગડી કહેશે. હવે અનુભવીઓને પૂછીએ કે સાહેબ ત્યારે કરવું શું નિયત ના બગાડીએ તો, કારણ કે અહીં પહોંચી વળીએ એવું નથી. ત્યારે કહે પહોંચી ના વળાય એવું હોય તો બધાને કહી દે કે સાહેબ જરા પહોંચી વળાય એવું નથી, પણ તારી નિયત ના બગડી તો તારો નંબર ફર્સ્ટ કહેશે, પહેલો કહેશે, નિયત ના બગાડીશ. આ નિયતિ તો મોટામાં મોટી ગજબની વસ્તુ છે ને એને જ જો તું આમ સમજીને ના બગાડીશ. પણ લોકો જાણે નહીં ને, લોકો જાણે કે આ મોટામાં મોટી વસ્તુ, એવું જાણે નહીં ને.
ના જાણે ત્યારે જ બગડે ને.
હા જો નિયતિ મેં દેખાડી ને તમને, તમે જોઈ ને નિયતિ.
હા દેખાડી દાદા.
વ્યવહારમાં ચાલુ હોય છે પણ ખબર ના પડે.
દાદાના જ્ઞાનથી બહુ મોટો ફાયદો થઈ જાય છે કે વળાંક લઈ લે ને તો નિયતિમાં જ સીધો ચાલ્યો જાય.
નિયતિમાં જ સીધો જતો રહે છે એટલે વળાંક ના આવે. એ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોય તો બધાને કહે ભાઈ હું તમને દૂધે ધોઈને પૈસા આપીશ. લોકો તો ગાળો દે, નિયત બગાડીને ગાળો નહીં દેવાના.
લોકો તો ગાળો દેવાના જ છે.
માટે તું એનો આ ટાઈમ પસાર કરી નાખને. તારો ભાવ તારી નિયત નહીં બગડેલી હોય તો પેલા સાનમાં સમજી જશે કે ભાઈની દાનત સાચી છે એમ કહેશે. એ સમજી જાય કે ના સમજી જાય કે દાનત સાચી છે, એ દાનત સાચી તો કલ્યાણ થઈ જાય.
દાનત ફરી તો દુખી થવાના.
દાદા માણસની દાનત કેમ ખરાબ થાય છે?
સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં ને. બધાની જો સારી દાનત હોય તો સંસાર હોય જ નહીં, સ્વર્ગ જ કહેવાય ને. તો પાલખી ઊંચકનારાય ના હોય ને પાલખીમાં બેસનારાય ના હોય. ખરાબ દાનત છે તે પાલખી ઊંચકે છે. જેને આપણે 5,000 રૂપિયા આપ્યા, હવે તેની દાનત ખરાબ થાય એટલે આપણે પછી શું કરવાનું?
પછી તો કાયદો સંભાળે, કાયદામાં જે રીતે થતું હોય એ રીતે કરવું પડે.
હા કાયદાથી જેટલું બને એટલું કર્યું, છતાં હાથમાં ના આવે તો શું કરવું?
દાદા છોડી દેવું પડે.
આપણે એટલું સમજી જવું કે આ માણસની દાનત નિયત ફરી છે એટલે આ માણસ ભવિષ્યમાં બહુ દુઃખી થવાનો છે, એટલે એની ઉપર આપણે ભગવાનને કહેવું કે ભગવાન એને સદબુદ્ધિ આપ. એ માણસ બહુ દુઃખી થશે અને જેની દાનત નથી ફરી એ સુખી થવાનો છે, એટલે આપણે સમજી જવું કે આની દાનત ફરી તો આ દુઃખી થવાના છે. હવે જો બધાયની દાનત ના ફરે તો કોણ દુઃખી થાય? એટલે અહીં ખાડો હોય તો અહીં ટેકરો કહેવાય, પછી ખાડો જ ના હોય તો લેવલ લેન્ડ થાય, સમતળ થાય.
ઊંધા જ્ઞાનથી બગડે દાનત.
હવે માણસની દાનત કયા કારણથી ખરાબ થાય છે?
એનું ખરાબ થવાનું હોય ત્યારે એને ફોર્સ મારે, દબાણ મારે કે તું આમ કરી જાને હવું થશે. એનું ખરાબ થવાનું માટે કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધેર શેડોઝ બિફોર, જે બનવાનું છે તેના પડછાયા પહેલા પડે.
પણ એ રોકી શકે ખરો?
હા રોકી શકે. એને જો એને એવું જ્ઞાન મળેલું હોય કે ખરાબ વિચાર આવે તોય પાછળ પશ્ચાતાપ કર, તે પછી આમ કરે કે આવું ના હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ, આમ રોકી શકાય. ખરાબ વિચાર આવે છે તે મૂળગત જ્ઞાનના આધારે, પણ આજનું જ્ઞાન એને એમ કહે છે કે આ કરવા જેવું નથી, તો એ ફેરવી શકે છે. કંઈ ખુલાસો થાય છે
દાદા? ઈચ્છાઓને લીધે દાનત ના બગડે?
શેની ઈચ્છાઓ?
એને ઈચ્છા થાય કે આ ભોગવી લેવું છે એટલે હરામના પૈસા પડાવી લે એમ.
દાનત બગાડવી એટલે 5 લાખ રૂપિયા માટે બગાડવી એવું નહીં. આ તો 25 રૂપિયા માટે હું દાનત બગાડે બળી, એટલે ભોગવવાની ઈચ્છાની ભાંજગઢ નથી. એને એવા પ્રકારનું જ્ઞાન મળ્યું છે કે શું આપવું છે. આપવા કરતાં તો આપણે અહીં જ વાપરો, હવું થશે દેખ લેંગે, એ ઊંધું જ્ઞાન મળ્યું છે એને.
મહીનું બગડવા ન દેવું.
લોકોને દેવા બહુ થઈ જાય એટલે પહેલાં તો એમ થાય કે આપવું છે, પછી એમ થાય કે શું આપવું છે, તો એ બગડ્યું. અંદરની સહી ના કરી આપવી. સંજોગ વશાત બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહિના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહી ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીનું બગડવા ના દીધું એટલે દેવા આપવાનો સમય આવશે. અંદરનું ના બગડ્યું એટલે આપણું ના બગડ્યું.
બહારનું બગડેલું લાકડામાં જશે,
પછી બહારનું સુધરે કે નાય સુધરે. જો અંદર કશું ના બગડતું હોય તો બહાર કશું જ બગડતું નથી. જગતનું આ ગુપ્ત રહસ્ય છે.
ભાવ ચોખ્ખો જોઈએ જ
દાદા. ભાવ ચોખ્ખો હોવો જોઈએ ને. ભાવ જ બગડી ગયો હોય તો પાછા સી રીતે અપાય?
એ ભાવ ચોખ્ખો નથી એ ઉપરથી જ આપણે હિસાબ કાઢી શકીએ કે આ અપાશે નહીં. અને ભાવ ચોખ્ખો હોય તો જાણવું કે આ પાછા અપાશે. આપણે આપણી મેળે તોલ કાઢી જોવો. આપણે કોઈના રૂપિયા લીધા હોય પણ આપણને અડચણ હોય તો આપણે આટલું જોવું કે આપણો ભાવ ચોખ્ખો રહે છે કે નહીં. આપણો ભાવ ચોખ્ખો રહે તો જાણવું કે આ પૈસા આપણાથી ચોક્કસ અપાશે. પછી એના માટે ચિંતા વરીજ નહીં કરવાની. ભાવ ચોખ્ખો રહે છે કે નહીં એટલું જ જોવાનું. આ એનું લેવલ છે. સામો ભાવ ચોખ્ખો રાખે કે ના રાખે તેના ઉપરથી આપણે જાણીએ. એનો ભાવ ચોખ્ખો ના રહેતો હોય ત્યારથી આપણે જાણીએ કે આ પૈસા જવાના છે. ભાવ ચોખ્ખો જોઈએ જ. ભાવ એટલે તમારા અધિકારથી તમે શું કરો. ત્યારે કહે, આજે બધા રૂપિયા હોત તો આજે જ આપી દઉં. એનું નામ ચોખ્ખો ભાવ. ભાવમાં તો એવું જ હોય કે ક્યારે વહેલામાં વહેલી તકે અપાય.
હિસાબ ચૂકવવા માટે આ અવતાર.
દાદા, આ દેવાળું કાઢે ને પછી પૈસા ચૂકવે નહીં તો પછી બીજા અવતારે ચૂકવવાનું?
એને ફરી પૈસા દેખાય નહીં. રૂપિયો એના હાથમાં અડે નહીં. પછી આપણો કાયદો શું કહે છે કે રૂપિયા પાછા આપવા માટે તમારે ભાવ ના બગડવો જોઈએ. તો જરૂર એક દાડો તમારી પાસે રૂપિયા આવશે ને દેવું ચૂકવાશે. ગમે તેટલા રૂપિયા હશે પણ છેવટે રૂપિયા કંઈ જોડે આવે નહીં. માટે કંઈ કામ કાઢી લો. હવે ફરી મોક્ષ માર્ગ મળે નહીં. 81,000 વર્ષ સુધી મોક્ષ માર્ગે હાથમાં આવવાનો નથી. આ છેલ્લામાં છેલ્લું સ્ટેન્ડ છે. હવે આગળ સ્ટેન્ડ નથી. પૈસાનું કે એવું તેવું સંસારનું દેવું હોતું નથી. રાગદ્વેષનું દેવું હોય છે. પૈસાનું દેવું હોત તો અમે ના કહીએ કે ભાઈ 500 પૂરા માગતો હોય તો 500 પૂરા આપી દેજે, નહીં તો તું છૂટીશ નહીં. અમે તો શું કહીએ છીએ કે એનો નિકાલ કરજે. 50 આપીને તું નિકાલ કરજે. અને કહીએ, તું ખુશ છે ને? ત્યારે કહે, હા હું ખુશ છું એટલે નિકાલ થઈ ગયો. જ્યાં જ્યાં તમે રાગદ્વેષ કર્યા હોય એ રાગદ્વેષ તમને પાછા મળશે. કોઈ પણ ભોગે બધો હિસાબ ચૂકવવાનો. હિસાબ ચૂકવવા માટે આ બધો અવતાર છે.
અહંકારને ઠોકર ન વાગવી જોઈએ.
જેને નિકાલ કરવો છે એને આવી જશે, નિકાલ ના કરવો હોય તેને નહીં આવે. નિકાલ કરનારો અને જેનો નિકાલ થતો હોય તે બધાએ જાણી જાય કે આ નિકાલ કરે છે. નિકાલ એટલે બધાના મનના સમાધાનનો કાયદો. 50 માગતો હોય તેને 50 જ આપે એવો કંઈ કાયદો નહીં. તું કેટલા રૂપિયે નિકાલ કરું તે દાડે?
દાદા 50 રૂપિયે.
પૂરેપૂરો? ના હોય ત્યારે શું કરે? હોય તો પૂરા આપી દેવા, ના હોય તો 10 વધતા ઓછા કરીને કેસ ઊંચો મૂકવો એટલે થઈ ગયો નિકાલ. સામો માણસ એમ નથી કહેતો કે મારા પૂરા પૈસા આપ. સામો માણસ એટલું કહે કે ભાઈ આ ફેર પૈસા નથી એટલે તમે નભાવી લેશો. ત્યારે એ કહે હા નભાવી લઈશું એટલે થઈ ગયું. આ દુનિયા એવી જ રીતે ચાલે છે ને. અહંકાર પોષાવવો જોઈએ, એના અહંકારને કંઈ ઠોકર ન વાગવી જોઈએ.
આમ થાય સમભાવે નિકાલ.
સતયુગમાં પ્રેમથી બંધાયેલું હતું આ જગત, અને આ કળિયુગમાં શેનાથી? પ્રેમ તો રહ્યો જ નથી, આ વેરથી જ બંધાય છે. એટલે કોઈ જીવની જોડે વેર નહીં એટલે સમભાવે નિકાલ. કોક ઊંધો ચોંટી પડ્યો હોય 1000 રૂપિયા માટે, તોય આપણે જાણવું કે આગળ પાછળનું કંઈ હશે, નહીં તો બધા કંઈ ઊંધા ચોંટી પડે નહીં, માટે કંઈક હિસાબ હશે. માટે આમ તેમ પતાવીને ઊંચો મૂકી દેવો કેસ. કોઈ વાંધો ઉઠે કે શબ્દ પડ્યો ત્યાંથી જ સમજવાનું, કંઈ કારણ છે, દેર ઇઝ સમથિંગ. કંઈ બધા ચોંટી પડે નહીં ને એવો સંજોગ ફરી આવતોય નથી. આપણે સંજોગ ઉપરથી સમજી જઈએ કે આવો સંજોગ બન્યો, માટે ઊંચો મૂકી દો સમભાવે.
દરેક કેસ ઊંચા મૂકી દેવા.
દાદા મારે એક પ્રશ્ન ઊભો થયો છે. એક રિક્ષાવાળાને મેં પેપરનું પાર્સલ બીજે ગામ પહોંચાડવા આપ્યું, તેણે તે ટ્રકમાં મોકલી આપ્યું ને ઉપરથી પૂરા પૈસા માગે છે. પાર્સલ મોડું પહોંચ્યું, મેં તપાસ કરાવી તો ખબર પડી ગઈ. હવે પેલો રિક્ષાવાળો રોજ ઓફિસમાં આવીને હેરાન કરે છે, ને હું કહું છું કે તને એક પૈસોય નહીં મળે, ત્યાં શું કરવું?
ઊંચું મૂકી દો. અરે કેસ ઊંચા મૂકવા, અને બાજવું હોય એવો તાંતો રાખવો હોય તો કોઈ શ્રીમંત જોડે રાખવો, ચપ્પા વગરનો હોય ત્યાં તાંતો રાખવો. આ ગરીબ બિચારા ખાવાનું ઠેકાણું નહીં હોય, દારૂ પીને ફરતો હોય, એની જોડે ઉકેલ લાવી નાખવો.
આપણું ઇનામ સમજી આપી દો.
અત્યારે બધું ગુચાઈ ગયેલું છે એટલે આંગળી ના કરશો. આ પોટલા ઊંચકવાવાળા વધારે પૈસા માગે ને, તો કોઈ માણસ ઊંધો ચોંટી પડે કે આટલા તો પૈસા આપવા જ પડશે, તો આપણે એને કહીએ કે ભાઈ જરા તો ભગવાન માથે રાખ. તોય કહે કે ભગવાન શું માથે રાખે, 2 રૂપિયા ના લઈએ ત્યારે ખાઈએ શું? એટલે પછી આપણે કહીએ કે લે ભાઈ આ 2 રૂપિયા ને ઉપરથી આ 10 પૈસા. આપણે જાણીએ કે આ ઠાનાનું કામ હતું પણ આણે 2 રૂપિયા લીધા, તે આપણે જાણ્યું કે આવું તો કોક દાડો મળે, રોજ આવું મળે નહીં. બીજે દાડે ખોળવા જઈએ તોય એવો મળે નહીં. મજૂરો જ કહે કે કાકા 2 રૂપિયા તો લેવાતા હશે. એટલે કોઈક વાર 2 રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર 1.5 રૂપિયાવાળો મળી જાય, કોઈક વાર 8 આનાવાળોય મળી જાય. આપણને કેમ આ ભેગો થયો? આ આપણું ઇનામ છે, માટે એને આપી દો.
કોઈને હલાવશો નહીં,
કોઈને સહેજ હલાવશો નહીં, કારણ કે બધું સળગી ઉઠેલું છે. આમ ઉપરથી એમ લાગે કે કશું સળગ્યું નથી, ભડકો થયો નથી, પણ મહી ઘુમાઈ રહેલું છે. જરાક આંગળી અડી કે ભડકો થશે. માટે આ કાળમાં કોઈ જાતની કચકચ કોઈની જોડે ના કરવી. બહુ જોખમદારીવાળો કાળ છે, એ બગડે ને ત્યારે કહીએ ભાઈ અમારે પણ ધંધો કરવાનો ને, પછી અમે શું ખાઈએ? એમ તેમ કરીને અટાવી પટાવીને કામ લેવા જેવો વખત છે. એક પેલું લોખંડ એકલું જ ગરમ થયેલું હોય તેને જ ગણ મરાય, બાકી બીજે બધે તો મરાય નહીં. એ ગરમ થયેલા લોખંડને ના મારીએ તોય ઉપાધિ, એનો ઘાટ ના ઘડાય. અને આ જીવતાને તો જરાક હાથ અડાડ્યો કે ખલાસ. તેમ છતાંય પ્રકૃતિ જોઈ લેવી, આપણો કાયમનો નોકર હોય એની પ્રકૃતિ જોઈ લેવી, તેમાં બહુ વાંધો નહીં. આપણે જાણીએ કે આ ડાયો છે, એ ડાયા જોડે ડાહી વાત કરો તો વાંધો નહીં, પણ આ બહારની પબ્લિક સાથે તો ચેતીને રહેવું. કારણ કે ક્યારે કોઈ માણસ કેવો અકળાઈ ઉઠ્યો છે એ શું ખબર પડે. છતાં એ તમને જ ક્યાંથી ભેગો થઈ ગયો, માટે સમજાવી કરીને એનાથી છૂટી જવું. આ વિચિત્ર કાળ છે એટલે બિચારાઓને બહુ અકળાટ હોય છે, મહી બહુ જ દુઃખ હોય છે. તે જરા છંછેડો કે ચપ્પુ મારે, કશું વધારે પડતું દુઃખ સામાને ક્યારે દે, પોતાનું દુઃખ સહન ના થાય ત્યારે જ ને.
સામાને દુઃખ ન થાય એવી રીતે.
એવું છે ને, તમે જે આ કર્મો ગૂંથી લાવ્યા છો એ મને પૂછ્યા સિવાય બધા ગૂંથી લાવ્યા છો. ગયા અવતારે કંઈ મને પૂછવા આવ્યા નથી. માર્કેટ મટીરિયલમાં જે ભેગું થયું તેને ખરીદ ખરીદ કર્યું, અને જેટલી બેંકોએ ઓવરડ્રાફ્ટ આપ્યા તે લે લે કર્યા છે. એટલે મેં કહ્યું, આ ઓવરડ્રાફ્ટ લઈને નાદાર જેવી સ્થિતિ થઈ ગયેલી છે, માટે હવે તમે શુદ્ધાત્મા થઈ જાઓ, અને આ બીજું બધું છે તે નિકાલ કરી નાખવાનો. આ દુકાન ધીમે ધીમે કાઢી નાખવાની. તે ખાંડ હોય તો ખાંડે વેચી ખાવ, ગોળ હોય તો ગોળે વેચી ખાવ, મરિયા હોય તો મરિયા વેચી ખાવ, અને કોઈની જોડે લડશો નહીં. કોઈ પૈસા ના આપે તો એની જોડે લડશો નહીં, અને કોઈ પૈસા માંગતો હોય તો તેને વહેલામાં વહેલી તકે આપી દેજો. તમારી સગવડ ના હોય તો બાપજી બાપજી કરીને એને દુઃખ ના થાય એવી રીતે સમભાવે નિકાલ કરીને છૂટા થઈ જાઓ.
દુકાન જ નિકાલ કરવાની છે.
નિકાલ એટલે નવી વસ્તુ ખરીદ કરવાની નહીં, અને બીજી બધી કાટકાટ કરવાની. ઉઘરાણી હોય તે ધીમે રહીને અટાવી પટાવીને કામ કાઢી લેવાનું, અને જેનું જમા હોય તે એને આપી દો. કારણ કે ઉઘરાણીવાળા તો રાતે 2 વાગે આવશે, એને તો ગમે ત્યારે આવવાની છૂટ. અને તમને એ નહીં આપે તો તમારે કશાય નહીં થાય, કારણ કે તમારે ગામ જવું છે અને એને અહીં રહેવું છે. તમારે તમારા દેશમાં જવું છે, તે દેશમાં નહીં જવા દે જો તમે કશાય કરશો તો. એટલે તમારે તો હિસાબ આપણો હશે તો છોડી દઈને ચાલ્યા આગળ, અને ઉધાર રાખ્યું હોય ને ના આપે તો બને એટલો પ્રયત્ન કરવો, છેવટે અટાવી પટાવીને કામ લેવું. સાહેબ બહોત તકલીફ હૈ, જે 5-10 નીકળ્યા એ સાચા 100માંથી, નહીં તો રહ્યું પછી નિકાલ કરી નાખવાનો. એટલે દુકાન નિકાલ જ કરવાની છે આ કળિયુગમાં. અને હું એ જ કહું છું, આ અક્રમ વિજ્ઞાન એટલે શું? સંપૂર્ણ વિજ્ઞાન, નિકાલ કરી નાખવાનો બસ, બીજું કશું કરવાનું નહીં. વખતે જ્ઞાની ના હોય અને અમારી દુકાન કાઢી નાખવાની આવી વાત સમજી ગયો કોઈ માણસ તોય ઉકેલ લાવી નાખે. દુકાન જ ખાલી કરવાની છે હવે. દુકાન ભરવાની હોય, નવી કરવાની હોય તો બધી ભાંજગડો થાય. દુકાન ખાલી કરવાની, એમાં કબાટ ખાલી થઈ ગયું, વેચી દીધું, ત્યારે કહે એ માલ 30માં? અરે 30 નહીં ને 28 આપી દે ને અહીંથી, આપણે જવું છે આપણા દેશમાં હવે. ત્યારે કહે પૈસા સારું લો છો? ત્યારે કહે કોકના બાકી હોય તેને આપવા પડશે ને, જમે ઉધાર બધું લેવલ કરવાનું, કંઈ રસ્તો કાઢીએ તો જડે. આ જ્ઞાન લીધું એટલે આપણે તો ઉકેલ લાવી નાખવો છે હવે. હવે આ સંસારનો કાયમી ઉકેલ લાવી નાખવાનો. આ સંસાર તો કોઈ દાડોય સુખ્યો જ ના થવા દે. જય સચ્ચિદાનંદ.